તારીખ 24/10/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 375 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 191.
પરભાવો છે તે આત્માના સ્વભાવમાં નથી. આત્મ સ્વભાવ છે એ પરભાવોથી નિર્લેપ છે. અવસ્થામાં ઉત્પન્ન થતા હોવા છતાં પરભાવોથી મૂળ સ્વરૂપ લેપાયેલો નથી. વ્રત વગેરેના જે વિકલ્પ આવે છે શુભ ભાવરૂપ છે, સંયોગી ભાવરૂપ છે, આવીને ચાલ્યા જનારા ભાવ છે, ત્રિકાળ જ્ઞાયક એકરૂપ સ્વભાવ તેનાથી ભિન્ન છે. ભિન્ન છે, જુદા તો છે, કેમ કે જ્ઞાયક સ્વભાવ નિત્ય છે, વ્રતાદિના વિકલ્પો ક્ષણિક છે. એમ નિત્યતા અને અનિત્યતા વચ્ચેનો તો પણ તફાવત ઉપરાંત જ્ઞાયકની જાતના નથી એમ કહ્યું. જાતફેર પણ છે. નાયક જે શુદ્ધ પરમાત્મ જાતિ છે, આત્મદ્રવ પરમાત્મ જાતિરૂપ દ્રવ છે, તેનાથી આ વ્રતાદિના શુભ વિકલ્પો છે એ જુદી જાતના છે, વિરુદ્ધ જાતના છે. તેથી અહીંયા એને કદાચ છે એમ કહેવામાં આવ્યું છે. કદાચ એટલે હલકી જાત, નીચી જાત. આત્મા શુદ્ધ પરમ પવિત્ર પરમાત્મ તત્વ છે, એની જાત અને શુભ ભાવની જાત એ બંનેમાં બહુ મોટો ફેર છે એમ કહેવું છે. શુભ ભાવને ઘણું મહત્વ આપ્યું છે, વ્રતાદિના વિકલ્પની ઘણી કિંમત આપી છે, અને આત્માની જાતિ કેવી છે એની જેને કિંમત નથી, ખબર નથી, એને થોડું કઠણ લાગે છે, પ્રતિકૂળ લાગે છે. શ્રીમદજીએ કહ્યું ને, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવ રોગના કાયને પ્રતિકૂળ. પ્રતિકૂળ લાગે છે કે આવા વ્રતશીલ સંયમના ભાવ એને કજાત કેમ કહેવાય. પણ એમાં રહેલો જે કષાય કણ છે એ ખરેખર નીચી જાતિનો છે. કોઈ વધારો કરીને કહેવાય છે, ચડાવીને કહેવાય છે એમ નથી. પ્રવેશ કરે કેમ, કેવી રીતે પ્રવેશ કરે? એનાથી મોક્ષ માર્ગમાં ક્યાં પ્રવેશ થવાય છે? અભવિક કરે છે. પંચ મહાવ્રતના પરિણામ અભવી જીવ પણ કરે છે. કરે છે કે નહીં? શાસ્ત્ર સ્વાધ્યાયના અંગ પૂર્વના અધ્યયનના ભાવ અભવી જીવ કરે છે. 11 અંગ ને 9 પૂર્વનું અધ્યયન અભવીને હોય છે. પંચમહાવ્રત અને 28 મૂળ ગુણનું વિકલ્પ સહિતનું પ્રતિપાલન અભવી જીવને હોય છે, સંસારી હોય છે. એનેથી મોક્ષ માર્ગમાં પ્રવેશ થતો નથી. મોક્ષ માર્ગી જીવોને એવા પરિણામ હોય છે, પણ ખરેખર તો મોક્ષ માર્ગ તે મોક્ષ માર્ગ છે. અંદરમાં જે શુદ્ધ ભાવ છે, જે કશાય વિનાનો વિતરાગી ભાવ છે, તે મોક્ષ માર્ગ છે. આને લઈને, આના કારણે, આના આધારે એવું કાંઈ છે નહીં. એવું હોય તો અભવીને થવું જોઈએ. સીધી વાત છે. એમાં એવું છે કે અત્યારે જે ગુરુદેવશ્રીના પ્રવચનો જે ચાલ્યા, એ શ્રદ્ધા કરાવવા માટે ચાલ્યા કે તારા શ્રદ્ધાનમાં શું હોવું જોઈએ. ચાહે તો દયાદાનનો શુભ ભાવ હો કે ચાહે તો મહાવ્રતનો શુભ ભાવ હો, પણ તારી શ્રદ્ધા શું છે એ વિષયમાં. કે તારી શ્રદ્ધા એ હોવી જોઈએ કે એ શ્રદ્ધાને યોગ્ય નથી. શુદ્ધ પરમાત્મ તત્વ શ્રદ્ધાનો વિષય છે અને આ શ્રદ્ધાનો વિષય નથી. મકાનનો સાતમો માળ તો છ માળ ચણ્યા પછી સાતમો ચણાય, પણ પ્લાનિંગ તો પહેલેથી જ કરવું પડે. જ્યારે પાયો ખોદીએ એ પહેલાં એનું પ્લાનિંગ કરવું પડે, પછી પાયો ખોદાય. નહીંતર સાત માળનો પાયો ખોદવો કે બે માળનો પાયો ખોદવો કે 25 માળનો પાયો ખોદવો, એ કેમ નક્કી થાય? પ્લાનિંગ તો પહેલું જ કરવું પડે છે. એમ મિથ્યાત્વ દશામાં આખું પરમાત્મ પદ અંતર તત્વ અને એ પરમાત્મ પદનો પરિપૂર્ણ વિકાસ મોક્ષ તત્વ, એ બધું સમજણમાં તો પહેલેથી લેવું પડે છે. કે વિકાર શું, અવિકાર શું, આશ્રવ શું, નિરાશ્રવ શું, બંધ શું, મોક્ષ શું, એ બધો સાતે તત્વનો વિષય. મોક્ષ તત્વ મુનિ દશામાં સમજવું અને મુનિ દશા આવ્યા પહેલા સમ્યક દર્શન માટે ખાલી સમર નિદ્રા તત્વ સમજવું, મુનિ દશા સમજવી એમ નથી. કેમ કે પહેલેથી જ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય છે. વિચારધારા જો બદલાય છે કોઈ પણ જીવની, વાસ્તવિક વિચારધારાનો ફેરફાર થાય છે તો ક્યાંથી થાય છે એને વિચાર કરીએ. તત્વનો વિચાર તો જેટલા કોઈ તે પ્રકારનો ઉદય હોય તે બધા તત્વજ્ઞાનના વિષયમાં પ્રવેશ કરેલા તત્વનો વિચાર કરે છે. આપણા સમાજમાં જોઈએ એક દ્રષ્ટાંત તો હજારો લાખો માણસો ભયા, એ બધા તત્વજ્ઞાન વિશે વિચાર કરે છે. શાસ્ત્રનો આધાર લઈને વિચાર કરે છે. શું છે એ ઉદય ભાવ છે, સિવાય કાંઈ નથી. પહેલાં તો જેમ કોઈને વેપાર ધંધાનો ઉદય છે અશુભનો, એમ આને શુભનો ઉદય છે. હવે એમાં વિશેષતા ક્યાંથી શરૂ થાય, આટલો વિચાર. આ તો સામાન્ય વાત થઈ કે જે કોઈ જીવને પૂર્ણતાનું લક્ષનામ ધ્યેય બંધાય ત્યારે એની તત્વની વિચારધારામાં ફેરફાર છે, અથવા એ યથાર્થપણે તત્વના વિચારમાં આવે છે. ત્યાં સુધી એની તત્વની વિચારણા યથાર્થ નથી. એટલે 17-18 ગાથામાં જ્યાં મોક્ષ માર્ગનો પ્રવેશ લીધો છે, દર્શનજ્ઞાન ચારિત્રનો વિષય, ત્યાં મોક્ષાર્થી જીવની વાત કરી. શબ્દ વાપરો આચાર્ય મહારાજે કે જેમ ધનાર્થી પુરુષ રાજાની સેવા કરે છે તેમ મોક્ષાર્થી પુરુષ વેદ જ્ઞાન કરે છે અને દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરે છે. એમ એનું વિશેષણ લીધું એટલે કે એનામાં ઉત્પન્ન થયેલી વિશેષતા બતાવી કે તે મોક્ષાર્થી છે. આમ છે, બીજો એકે અર્થી નથી. એને પુણ્યનો અર્થ પણ નથી, અર્થ નામ પ્રયોજન. એને પુણ્યનું પ્રયોજન નથી, પુણ્યના ફળનું પ્રયોજન નથી, વર્તમાન કોઈ પણ પ્રકારના ભૌતિક લાભનું પણ એને પ્રયોજન નથી, માન પૂજાદિકનું પણ એને પ્રયોજન નથી. એ બધું એમ આવી જાય છે. સ્વર્ગનું પણ એને પ્રયોજન નથી. શુભ પરિણામ સાથે સાથે એને શુદ્ધિનો, આત્મશુદ્ધિનો ભાવ છે, પરિપૂર્ણ આત્મશુદ્ધિની ભાવના છે. એટલે કે એને ગુણની ભાવના છે, ગુણ પ્રાપ્તિની ભાવના છે. સુપ્રા ભાવરૂપ વિકલ્પ છે, પણ જે ધ્યેય બાંધ્યું, ધ્યેય નિશ્ચિત કર્યું, ધ્યેય નક્કી કર્યું, એમાં શુભ ભાવ ઉપરાંત પણ બીજા ગુણના પરિણામ ભળે છે કે નહીં, એટલો સવાલ છે. શુભ ભાવ તો એકલો ચારિત્ર ગુણનો પર્યાય છે, વિકારી, બીજા ગુણ કોઈ સાથે છે જ નહીં. એકલા શુભ ભાવને શા માટે વિચારો છો? જ્યારે તમે વિચાર કરો છો એ પરિણામનો, તો એકલા ચારિત્ર ગુણના પરિણામનો શું કરવા વિચાર કરો છો? ત્યાં શ્રદ્ધા ગુણનો કેમ વિચાર કરતા નથી? ત્યાં જ્ઞાન ગુણનો કેમ વિચાર કરતા નથી? ત્યાં પુરુષાર્થ ગુણનો કેમ વિચાર કરતા નથી? આટલો સવાલ છે. બધા ગુણોના પરિણામમાં ફેરફાર છે. ભલે શુદ્ધરૂપ નથી, પણ શું ફેરફાર છે એ શું સમજાયું? આ પ્રશ્ન છે. તો જો બીજા ગુણોનું પરિણામ શુદ્ધરૂપ નથી, તો એમાં ફેરફાર શું છે એ કહો. એટલે ઝીણું જ કાચમું હોય તો બરાબર, પછી એનો એક એક તાર જોવો પડશે. કપડાની પરીક્ષા કેવી રીતે કરે છે? એમને એમ સ્થૂળ કરે છે. બહુ હોશિયાર હોય તો મેગ્નિફાઈંગ ગ્લાસ લે, બહુ ચતુર માણસ હોય તો ગ્લાસ રાખે, જેમ હીરો જોવા રાખે, એમ કાપડ જોવા રાખે. હું હા તાણા વાણા બધું જુએ, ગ્લાસ તો જુએ કે આમાં સિન્થેટિક ફાઈબર કેટલું વાપર્યું છે, બીજું કેટલું વાપર્યું છે, આ કેટલું વાપર્યું, બધા જુએ કે ન જુએ, કે એનું ત્યાં મિથ્યાત મંદ થયું છે. મિથ્યાત મંદ અનેક પ્રકારે થાય છે. મિથ્યાત મંદ છે એ તો તત્વજ્ઞાનનો, કોઈ પણ સત્ય તત્વજ્ઞાનનો, સાચા શાસ્ત્રનો, સત્શાસ્ત્રના આધારે વિચારણા કરે, જ્ઞાનની પ્રવૃત્તિ કરે, ઓઘે ઓઘે કરે તો પણ મિથ્યાત મંદ થાય. સ્વરૂપના ભાવભાષણ પૂર્વક ચાલે તો પણ મિથ્યાત મંદ થાય, અને ભાવભાષણ પહેલા એને તત્વ મોક્ષનું નિયાણું નિયત બંધાય કે મારે મોક્ષ જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. ઠીક, મોક્ષનું નિયાણું નિદાન, નિદાન કહે છે એને, નિદાન એ શબ્દ વાપરો છે શ્રીમંતજીએ, એમાં આ વાત લીધી છે. વૈરાગ્ય આદિ સફળ જો જો સહ આત્મજ્ઞાન, તેમ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. નિદાન શબ્દ વાપરો છે. જેને આત્મ પ્રાપ્તિનું નિદાન બાંધ્યું છે, આ જ નિદાન એટલે ધ્યેય નિશ્ચય, એનો તે પ્રકારનો પ્રયત્ન ચાલશે. એના પુરુષાર્થના પરિણમનમાં ફેર છે, એના જ્ઞાનના પરિણમનમાં ફેર છે, અને એના શ્રદ્ધાના પરિણમનમાં પણ ફેર છે. યથાર્થ પ્રકારે મિથ્યાત્મન થાય છે. એનું જ્ઞાન છે ત્યાર પછી એની ભાવનાના વિરુદ્ધ જેટલા શુભ ભાવ આવે છે એનો નિષેધ કરવા લાગે છે કે આ ન જોઈએ, મારું ધ્યેય બીજું છે, આ ધ્યેયને અનુરૂપ ભાવ નથી. બીજા જીવો તત્વજ્ઞાન વિષયક પરિણામ થતા સંતુષ્ટ થાય છે કે એક કલાક મેં સ્વાધ્યાય કર્યો, મેં બે કલાક સ્વાધ્યાય કર્યો, મેં આત્માનો વિચાર કર્યો, સ્વરૂપનું ચિંતન કર્યું, સ્વરૂપનું મનન કર્યું, આને એમ નહીં થાય. એને મોક્ષનું નિદાન બાંધ્યું છે. એટલે જ્યાં સુધી પરિપૂર્ણ શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી ભલેને સમ્યક દર્શન થાય, ભલેને પાંચમું ગુણ સ્થાન થાય, ભલેને મુનિ ભણું આવે, તો પણ એ ક્યાંય અટકવા માંગતો નથી. જ્યાં સુધી એનું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એનું જે નિદાન કરેલું તત્વ છે એને મળ્યું નથી. પાયો ક્યાંથી ઉભો થયો છે કે આ પાયો એને ક્યાંય મોક્ષ માર્ગ પહેલા તો અટકવા દે નહીં ચિંતવન મનના પરિણામમાં, પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે અને મોક્ષ માર્ગનો વિકાસ કરીને મુનિ થાય તો અટકવા દે નહીં. કેટલો પાયો મજબૂત છે, ત્યારથી એની વિચારધારા પડે છે. નહીતર તો એને તત્વના વિચારમાં બીજા ઉદયિક ભાવો ઘૂસી જાય છે. સાત શાસ્ત્ર વાંચતા વાંચતા બીજા વિચારો એને આવ્યા વિના રહેતા નથી, કેમ કે એનું નિદાન ખોટું છે. જેનું નિદાન સાચું છે એને તો બીજા ઉદયિક ભાવના પરિણામમાં અને ઉદય પ્રસંગોમાં એને પોતાનું નિદાન સાંભળે છે કે આ નહીં, આ ઉદય ભાવમાં પરિણામ પ્રવૃત્તિ થાય છે તે નહીં, મારે જોઈએ છે એ તો પરિપૂર્ણ શુદ્ધિ જોઈએ છે, પૂર્ણ શુદ્ધિ જોઈએ છે, એમ મોક્ષાર્થી પણ રીત છે. એટલે એને એનું જ્ઞાન યથાર્થ કામ કરે છે કે કયું કથન મને મોક્ષાર્થી મોક્ષાર્થ મોક્ષના પ્રયોજન માટે અંગીકાર કરવા યોગ્ય છે એવું ત્યાં એનું જ્ઞાન વિવેક કરી શકે છે. પોતાના પ્રયોજનમાં સૂક્ષ્મ બુદ્ધિ થાય છે, કોઈ પણ જીવની પોતાના પ્રયોજનમાં બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય છે. એટલે એનું જે મોક્ષનું પ્રયોજન છે એમાં કયા અનુકૂળ સિદ્ધાંતો છે, કયો વિષય અનુકૂળ છે, કયા પરિણામ અનુકૂળ છે, કયા પ્રતિકૂળ છે એનો વિવેક એને થવા લાગે છે. આ એના જ્ઞાનનો ફેરફાર છે, જેમ એના શ્રદ્ધાંતમાં ફેરફાર છે કે યથાર્થ પ્રકારે મિથ્યાગમન થયું એવો આ જ્ઞાનનો વિષય થયો, એ અનુસાર એની રુચિ ને એનું વીર્ય કામ કરે છે, એના પુરુષાર્થનો ફેરફાર છે. એટલા શુભભાવને શું કરવા પકડો છે, એ તો હજી શુભભાવ થયો ને, બધો ફેરફાર છે એની અંદર, પણ એ એટલો સૂક્ષ્મ ફેરફાર છે કે જ્ઞાનીને ગમ્ય થાય છે ત્યારે જ્ઞાની એટલું સમજે છે કે આ કોઈ પાત્ર જેવું છે, આ વર્તમાન પાત્ર છે એમ જ્ઞાનીના જ્ઞાનમાં આવે છે. એને ભલે એટલી ખબર ના પડે પોતાના ગુણના પરિણામની, અને એને એટલી પર્યાયની મુખ્યતા કરવી પણ નથી, કેમ કે એ તો પૂર્ણતાના નિદાનવાળો છે. એટલે એને અત્યારે શું શું કેટલો ફેરફાર થયો એને જોવાની કોઈ પ્રયોજન અથવા જરૂરત નથી. મેળવવાનો અર્થ શું છે, મેળવવાનો અર્થ એટલો છે કે શાસ્ત્રના કથન સાથે પોતાનો ભાવ સાક્ષી પૂરે છે કે નહીં એનું નામ મેળવવું છે, અથવા એથી ઓછું છે તો એને પૂર્તિ કરવી છે, એથી ઓછું છે ભૂમિકાના જેટલા મેળવણીના જે વિસ્તાર વર્ણન આવે એની સાથે એ જોઈ લે છે. મેળવવાનો અર્થ શું છે, વજન નથી દેતો અને તપાસી લે છે, જેમ છરીની ધાર સરાણે ઘસતી વખતે તપાસવામાં આવે છે એમ ધાર કાઢે છરીની, તપાસતો જાય ને ઘસતો જાય, સરાણ ઉપર જેટલી ભીંસથી ઘસે છે એટલું તપાસવામાં આંગળીનો ભીંસ મારે મારે તો કપાઈ જાય, તપાસી ન શકાય. મેળવવાનો અર્થ તપાસવું એટલો જ છે. કેવી રીતે વિચારતી કયો સમજાવો, પછી તપાસીએ વિચારથી શું કેટલી કેવી રીતે વિચારતી એક્ઝેક્ટ શું કહેવા માંગો છો, એવો વિચાર આમાં શું છે કે વિચાર કરે કે હું મારે તો મોક્ષ જોઈએ, ઠીક, ક્યારે સ્વાધ્યાય કરે ત્યારે, ક્યારે વિચાર કરે ને, ક્યારે વિચાર કરે પૂછું તો પૂરો પ્રશ્ન પૂછશું અમે તો, એવો વિચાર ક્યારે કરે છે, પછી વિસ્મૃત થઈ જાય છે. તો હું એમ પૂછું છું કે એવું પૈસા માટે કાંઈ નથી કરતા, યાદ આવે ત્યારે પૈસાનો વિચાર કરો.
એક
વાતમાં એને શા માટે તપાસી લીધો છે કે આમાં નફો છે કે નુકસાન છે, ત્યાં માત્ર વિચારથી કેમ નહીં? વિચાર આવે ત્યારે પૈસાનો વિચાર કરીએ, એ સિવાય નહીં. ત્યાં તો કોઈ પણ નાનામાં નાની વાતમાં આડકતરી રીતે પણ એક આણપાણનો પણ એની અંદર, આણપાણ સમજો તમે, પેલા આણપાણ લખાતી હતી આડી લાઈન ને આણ કે ઊભીને પાણ કે આના પૈસા, એક આ સીધી કે આડી રીતે કોઈ એક પૈસાનો ઘસારો નહીં લાગ્યો. એટલી સતત નજર રહે છે, કેમ કે એ ધ્યેયનો વિષય છે. ધ્યેયનો વિષય જેટલો ત્યાં પ્રેક્ટિકલ થાય એટલો જ અહીંયા પ્રેક્ટિકલ થવો જોઈએ, તો એનું નામ ધ્યેય છે એમ કહેવાય. નહીતર એને ધ્યેય છે એમ લાગુ પડતું નથી. ધ્યેયના નામે કોઈ પોતે ધોખામાં રહી જાય, ભ્રમમાં રહી જાય, એ ઈચ્છનીય છે કઈ? જેમ જેમ ખરેખર તો ધ્યેય બાંધ્યા પછી જ રુચિ કામ કરે છે, એ પહેલા એની રુચિ આ બાજુ નથી. હજી તો ધ્યેય બાંધ્યા પછી સ્વરૂપનો નિર્ણય થાય ત્યારે ખરેખર તો રુચિ કહેવાય છે. ધ્યેય બાંધ્યા પછી આત્મતત્વનો નિશ્ચય થાય, અંદરમાં સ્વરૂપ સન્મુખ થાય ત્યારે ખરેખર તો રુચિ કામ કરે છે. એ પહેલા રુચિના પરિણામ, એને રુચિનું નામ દેવું યોગ્ય નથી.
બરોબર.
એ તો અમારે ત્યાં કોઈ સોનગઢ આવતા જતા થાય નવા નવા માણસ તમારા જેવા, તો એમ કે ભાઈ રુચિવાળા છે અને આ બાજુ રુચિ હોવે એમ કે. એટલે પહેલાં શું છે, પહેલું આવું નહોતું રુચતું, પહેલાં બીજું બીજું કરતા તે રુચતું હતું, હવે આ વાતો એને અરુચિપણાને નથી પામતી સાંભળતા. નહીં તો આ બધી વાતો એવી છે કે અરુચિ થાય, કઠોર કેટલીક વાતો કઠોર આવે ને, કે આ નાયકની જાત નથી, આ તો પ્રજાત છે, અરુચિ થઈ જાય. અરે આવું કે છે, આપણે આવું નથી સાંભળતા, અરુચિ થઈ જાય. એ હવે અરુચિ નથી થતી એટલે રુચિવાળા એમ કહેવાય, પણ એ બધી સામાન્ય વાત છે. ખરેખર આત્માની રુચિ જુદી વસ્તુ છે, અને એ આત્માને ઓળખ્યા વિના આત્મા રુચ્યો છે એમ ક્યાંથી લાવશું? અંતર આત્મ સ્વરૂપની ઓળખાણ વિના એ તત્વ રુચ્યું છે એ ક્યાંથી લાવશું? જેને ઓળખતો નથી એ રૂચે ન રૂચેનો ક્યાં સવાલ છે? એમ પહેલો પાયો એ તો, એટલે તો આ સૂત્ર જેવું વચન છે ગુરુદેવનું, કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ પહેલા કોઈને શરૂઆત હોતી નથી, થતી નથી, છતાં કોઈ માને કે મારી આ શરૂઆત છે તો એ શરૂઆતને સમજવામાં ભૂલ્યો છે. શરૂઆત શું ચીજ છે એ સમજવામાં ભૂલ્યો છે, એટલે શરૂઆતમાં જે ભૂલ્યો છે પતી ગઈ વાત.
બરોબર.
પૂર્ણતાનું જ લક્ષ આવે આ એ
લાઈન.
કેવો થયો છે શરૂ? તો એવું શરૂ તો એને અનંત વાર કર્યું છે. જેને તમે શરૂ કયો છો ને એવું નહીં, એથી વધારે પંચ મહાવ્રતાદિના પાલન સુધી અનંત વાર ગયો છે, એને શરૂઆત નહીં કયો. નહીં નહીં, ભૂમિકાની પહેલી જ આ ભૂમિકા છે, શરૂઆતની આ ભૂમિકા છે. અનુભવીઓ એમ કહે છે કે અમારા અનુભવમાં આ વાત આવી છે, ઓછામાં ઓછું સમજો હોય તો પણ એને એમ લાગે કે મારે બિલકુલ નિર્દોષ થવું છે. વાસ્તવિક જેને કહીએ છીએ, જેને શરૂઆતની વાસ્તવિકતા કહીએ, આ જ વાસ્તવિક શરૂઆત છે. એ પહેલાની શરૂઆત બધી અવાસ્તવિક છે, અથવા માનેલી વિભ્રમ વાળી શરૂઆત છે, કોઈ શરૂઆત એને ના ખરેખર કેવી આ માર્ગ ને માટે, એ વાત બરાબર નથી. એમ છે મુદ્દાનો વિષય છે, આ બહુ મુદ્દાનો વિષય છે. નહીતર તો આ સર્વને સામાન્ય રીતે અનુભવ ગોચરશે કે તત્વનો વિચાર તો કરીએ છીએ પણ બીજી વાત પણ ઘણી ઉપયોગ બીજે ચાલ્યો જાય છે. એક કલાકના વાંચનમાં બીજો ઉપયોગ જાય, ઘરે શાસ્ત્ર લઈએ તો બીજો ઉપયોગ જાય, શું છે પણ કેમ એમ થાય છે, તપાસવું જોઈએ એને. આમ કેમ થવા માંડ્યું? મારી ઈચ્છા છે કે હું સ્વાધ્યાય કરું, મારી ઈચ્છા છે કે હું વાંચું, મારી ઈચ્છા છે કે હું વિચારું, અને બીજું કેમ ખુશી જાય છે? વિચારવું જોઈએ કે ન વિચારવું જોઈએ? બીજું આવી જાય છે કેમ કે એને જે માર્ગે જવું છે, જ્યાં પહોંચવું છે, એ વાત એને ખરેખર ધ્યેયમાં આવી
નથી.
આખરી એનો જે ગોલ છે, આદર્શ છે, જે છે, એનું જ ઠેકાણું નથી. ક્યાં પહોંચવું એમ નક્કી થયા વિના કઈ બાજુ પગ માંડશે? તમે ઘરની બહાર નીકળવાનું નક્કી કર્યા પહેલા, બહારનો પગ મૂકો એ પહેલા નક્કી કરો છો કે નહીં? કે સ્ટેશન જવું, બજારમાં જવું, બહાર ગામ જવું તો બસ સ્ટેન્ડે જવું કે રેલવે સ્ટેશન જવું? કેમ પહેલેથી શું કરવા નક્કી કરવું? બહાર નીકળ્યા પછી ન નક્કી થાય, થોડું ઘાયલા પછી નક્કી ન થાય? પણ કઈ બાજુ હાલશો તમે, આ સવાલ છે. ઘરની બહાર પગ મૂકશો ચાર દિશામાં, કઈ દિશામાં જશો એ પહેલા નક્કી કરવું પડશે, ઘરેથી જ નક્કી કરવું પડશે કે મારે અહીંયા જવું છે. આ એની એકદમ પ્રેક્ટિકલ સાઈડ છે. કોઈ કાર્ય નિશ્ચય વિના થતું, પહેલો એનો નિશ્ચય થાય છે, પછી જ કાર થાય છે. નિશ્ચય કહો કે નિદાન કહો, કાયમ માટે નહીતર રોકાઈ જ જાય, બીજું થાય જ નહીં, એનું એ જ પરિણામ આવે. જો એને પૂર્ણતાનું લક્ષ ન હોય તો એ વર્તમાન અવસ્થાના ફેરફારોમાં રોકાયા વિના રહે નહીં. શું કાલે જ આપણા મનુષ્યભાઈ મળ્યા હતા, ચાલો આ પરિવેશનમાં બહુ સારું થયું, અમે તો રાત્રિ ભોજનની બાધા લીધી, વાતચીત થઈ હશે. આટલું તો તમે કરો કબૂલ કે ચાલો, એટલો તો લાભ થયો ને, આપણે ભલે કાંઈ સમજતા નથી, એટલો તો લાભ થયો ને. એ આવ્યા વિના રહે નહીં, કેમકે ફેરફાર તો કર્યો. પહેલા રાત્રે ભોજન કરતા હતા, હવે કરતા ને, ફેરફાર કર્યો કે ન કર્યો? તો એટલો એ લાભ મહિના વગર કઈ રીતે રહી શકે? એને એમ વિચારવું જોઈએ કે મારું ધ્યેય તો પરિપૂર્ણ સિદ્ધિનું છે, આમાં શું મેં મોટું કરી નાખ્યું? પાપ કરતો હતો, હવે એટલો પાપના પરિણામ, એટલું એ પ્રકારના પાપના પરિણામ ઘટ્યા, એમાં કઈ બીજી મોટી મારે વાત મારા માટે લઈ લેવી જોઈએ? કોઈ પણ ત્યાગ વૈરાગ ના પરિણામ થાય એમાં અભિમાન કરવાની શું જરૂર છે? પણ આના જેવી વાત છે કે પહેલા તો અમે એટલા બધા કજિયા કરતા હતા ને, હવે નથી કરતા, હવે એમાં અભિમાન કરવા જેવું છે? કજિયા કરાય જ નહીં, હવે કરતા હતા એ બંધ કર્યા, એનું અભિમાન બોલો. ઠીક, એના જેવી વાત છે. એ ભાઈ તારું સ્વરૂપ છે એ પરિપૂર્ણ નિર્દોષ છે. આત્માનું જે સ્વરૂપ છે, પરમાત્મા પદ છે, એ એકલું ગુણ સ્વરૂપ છે, દોષનું નામ નિશાન ને ગંધ નથી. હવે એવો એ પરિપૂર્ણ નિર્દોષ થાય તો એને ઉચિત છે. એ પહેલા એ ઘણા દોષ કરતો હતો, એમાં કોક દોષ એને છોડ્યા, એ હજી સમ્યક પ્રકારે તો નથી છોડ્યા, હજી તો ઓગે ઓગે એમાં અભિમાન કરવા માંડ્યો. હવે ભાઈ તાર આ દોષ થતા વાર નહીં લાગે પાછી. જે દોષ ટાળવા સંબંધીનું અભિમાન કરે તે દોષ તેને થતા વાર લાગે નહીં. ભલે અમુક કાળ મર્યાદિત કાળ માટે બંધ કરે, પાછા આત્માની જાતના નથી. પરજાત છે, પરગ્નિ છે, સ્વજાત અને સ્વગ્નિ નથી. એક તો એ તારું સ્વગ્નિ પણ નથી, જેમ આત્મા સ્વગ્નિ છે એમ આ સ્વગ્નિ પણ નથી. પરગ્નિ છે અને પરજાત છે. તું જ્ઞાયક સ્વરૂપ નિર્લેપ પ્રભુ છો, તું પોતે જ્ઞાયક સ્વરૂપ છો, જેમાં કદી લેપ લાગતો નથી એવો તું છો. જ્ઞાન કે જેમાં પરગ્નિઓ જણાય છે એમાં પણ પરગ્નિનું લેપ નથી. તો જ્ઞાયક જે ત્રિકાળી સામાન્ય છે એમાં તો પ્રશ્ન જ રહેતો નથી, જ્ઞાનને લેપ લાગતો નથી. જાણે ભલે જગત આખા ને પણ લેપ લાગે માને અધ્યાસિત થઈને કે રાગ મારામાં પેસી ગયો છે ને મને રાગનો અનુભવ થાય છે, ઠંડી હું ગરમી મારામાં પેસી ગઈ હોય એમ મને અનુભવાય છે ને લાગે છે, ઠંડી લાગે છે ને ગરમી લાગે છે, કડવું ખારું પીખું પૂતગળની પર્યાયો જાણે આત્મામાં પેસી ગઈ હોય એમ સ્વાદમાં આવે છે, તો પણ એને જાણનાર જ્ઞાન એમાં લીપાતું નથી. જેમ સ્વાદ લેનાર જીભ કોરે કોરી રહે છે, ક્યારે પણ ત્યાં ક્યાંય ચોઈઠું રહેતું કે એનો સ્વાદ આવ્યા જ કરે, તેમ જ્ઞાન છે એ ભલે જગત આખાના ઉદગળોના સ્વાદનું જ્ઞાન કરે પણ એમાં લીપાતું. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતા, એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતા એટલે પરિચય કરીને ઓળખીને એનો વિશ્વાસ કરતા, એને અંતરથી વિશ્વાસ કર્યો કહેવામાં આવે છે. ઓઘે ઓઘે નહીં, ગુરુએ કહ્યું છે માટે માનું છું, શાસ્ત્ર કહે છે માટે માનું છું એમ નહીં. એ ખરો સ્વીકાર નથી, એ ખરો વિશ્વાસ નથી. પોતાના ભાવથી ને પોતાના આત્માથી એને અંતરથી સ્વીકાર આવવો એવો વિશ્વાસ કરતા પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. એને પર્યાયની અંદર સ્વરૂપ પ્રગટ થાય છે અથવા એની અવસ્થામાં પરિપૂર્ણ પ્રભુતા પ્રગટ્યા વિના રહેશે. પ્રશ્ન છે, ઘણા વખતથી તત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી? આપણા સમાજમાં આ પ્રશ્ન અનેક જગ્યાએ બહાર જઈએ છીએ, લોકો પૂછે છે કે અમે તત્વજ્ઞાનનો અભ્યાસ વળી ગુરુ ગમે જે કાંઈ પદ્ધતિ શરૂ થઈ છે એ પ્રકારે, નહીતર તો તત્વજ્ઞાનનો અભ્યાસ પોતાની માન્યતાને અનુકૂળ હોય એમ તો અનેક જણો અનેક બીજા જીવો પણ કરે છે, એમાં વિદવત્તા પણ પ્રાપ્ત કરે છે, ખ્યાતનામ વિદ્વાનો પણ ગણાય છે, પણ એમ નહીં, અમે તો જ્ઞાની ગુરુ જેવી રીતે જે સિદ્ધાંતો સમજાવ્યા તે સિદ્ધાંતો સમજીને એ રીતે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. જે રીતે ચાલે છે એ રીતે ગણું, છતાં એમ અભ્યાસ કરવા છતાં આત્મા કેમ પ્રાપ્ત થતો નથી, એટલે અનુભવ કેમ થતો નથી, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ પ્રશ્ન એજન્ડા ઉપર છે, જયારે ઉત્તર આપે છે જો ભાઈ તપાસી લે. આત્મા પ્રાપ્ત થનારની દશા કેવી હોય એને તપાસ બાબતને કહીએ છીએ. મેળ ખાય છે તારે, તારી દશા સાથે આના કોઈ મેળ ખાય છે? બસ આટલું તપાસવાનું છે. મેળવણું એટલે મેળવવું ખાલી, એ સિવાય બીજી વધારે વાત એમાં નથી. ઉત્તર, કે આત્મા અતિન્દ્રિય આનંદ નો નાથ પ્રભુ છે, એના અતિન્દ્રિય આનંદ ની તાલાવેલી જાગે. આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે નહીં ને બીજે ક્યાંય રસ પડે
નહીં.
આ શુભ ભાવ આવે એમાં એને મીઠાશ ન લાગે એમ કે છે. આ સ્વરૂપ નું ચિંતન મનન થાય એમાં એને મીઠાશ ન લાગે. તત્વજ્ઞાન વિષયક વિકલ્પ ની પ્રવૃત્તિ થાય એમાં એને મીઠાશ ન લાગે એમ કે. બીજી વાત તો બીજા બધા પરિણામ શુભ પરિણામ ત્યાગ વૈરાગ ના તો એથી નીચેની કક્ષાના છે, પણ ઊંચામાં ઊંચી કક્ષાના આત્માના વિષયક પરમાત્મ પદના સ્વભાવ પરમાત્મ સ્વભાવ એને વિકલ્પમાં લઈએ તો પણ એ વિકલ્પમાં એને મીઠાશ ન લાગે એમ કહે છે. કેમ ન લાગે? કે પોતે અતિન્દ્રિય આનંદનો નાથ એટલે પરિપૂર્ણ આનંદનું સ્વરૂપ છે, એમાંથી આનંદની ઉત્પત્તિ થાય ને અનુભવમાં આવે એ આનંદ એને જોઈએ છે. કશાયની મંદતાનો આનંદ એને નથી જોઈતો એમ કહે છે. કોઈ આર્ટિફિશિયલ ચીજમાં એ છેતરાવા માંગતો નથી. આ રેશમી કાપડ આવે છે ને આર્ટ સિલ્ક કે છે ને, બહુ ચમક મારે. ચોખ્ખું જે હોય રેશમ એના કરતા પણ વધારે સુંવાળું વધારે ચમકદાર ને ભભકદાર લાગે. અને પાછા સાચા રેશમ થી ઓછા ભાવે મળે, ડબલ ફાયદો. શોભા વધારે ને કિંમત ઓછી. ભાઈ છેતરાઈ ગયો, એટલા પૈસા પણ તારા નકામા. શું કહે છે કે જા તું ભાઈ ઘરે જા, ધોવે ને હારે હારે રોવે એમ કે છે. ધોવે ને રોવે કેમ છું? નકામી ચીજ નીકળી એમ. સાતાનું સુખ છે, શુભ ભાવમાં ઉપજતી સાતાનું સુખ છે, એમાં સાચો મુમુક્ષુ છેતરાતો નથી. અને છેતરાય તે સાચો મુમુક્ષુ નથી. મુમુક્ષુ એટલે મોક્ષ ની ઈચ્છા વાળો, પરિપૂર્ણ શુદ્ધતા ની ઈચ્છા વાળો. મૂળ વાત જ છે, પહેલું આ નક્કી કરે, નહીતર એનું એક પગલું સાચું નથી. આ સીધી વાત છે. એક પગલું એ ભરે છે, બાર ડગ ભરે છે, ખોટી દિશામાં જાય. કહે છે કે અતિન્દ્રિય આનંદ ની જેને તાલાવેલી લાગે છે, અનુભવના આનંદ જેને જોઈએ છે, આત્માનંદ જેને જોઈએ છે, એ બીજે ક્યાંય છેતરાવા માંગતો નથી. આટલું વ્રત કર્યું, આટલું તપ કર્યું, આટલું ફલાણું, આટલા આત્માના વિચાર ને વિકલ્પ ને ચિંતન કર્યા, આટલું શાસ્ત્ર વાંચન કર્યું, જ્ઞાનની ક્રિયા ને તપની ક્રિયા બે કરી. આપણામાં ચર્ચા છે જ્ઞાન માર્ગ ને ક્રિયા માર્ગ, બે માર્ગે જીવ આગળ વધે છે. મોક્ષ માર્ગમાં આત્માનું હિત કરવાની ઈચ્છાથી બહુભાગ જીવો કેટલાક જ્ઞાન માર્ગે અને કેટલાક ક્રિયા માર્ગે આગળ વધે છે. જ્ઞાન માર્ગે આગળ વધે છે તે ઘણા શાસ્ત્રોનું અધ્યયન કરવું, વાંચવું, સાંભળવું, વિચારવું એવી ક્રિયામાં પડે છે. ક્રિયા માર્ગે આગળ વધનારા જીવો અનેક પ્રકારના બાહ્ય વિષયોનો અને બાહ્ય પદાર્થોના ત્યાગમાં આગળ વધે છે. પણ જ્યાં સુધી અતિન્દ્રિય આનંદની પરમ અવગાઢ દશા થયા વિના એ શું કહેવાય? સ્વરૂપની ભાવનાની અવગાઢ દશા પ્રાપ્ત થયા વિના એટલે પૂરી ભાવના ઉત્પન્ન થાય. અહીંયા તાલાવિધિ શું કહેવાય? ચટપટી ચાલે જેને એમ કહે છે. અત્યારે જ જોઈએ, ચટપટીનો અર્થ એ છે મોડું થાય પાલવે નહીં એને ચટપટી કહે છે. એને એ બધી એ જે રસ્તે જવાની જે કાંઈ એને પ્રવૃત્તિ કરી છે એ બધી પ્રવૃત્તિ એને કાંઈક ને કાંઈક દૂષણનું કારણ થઈ પડે છે. કેમ કે અનાદિનો પર્યાય દ્રષ્ટિ જીવ છે એ પર્યાયના અસત અભિમાનમાં આવ્યા વિના રહેશે નહીં. આ કર્યું મેં, આ ત્યાગ્યું મેં, આટલું વાંચ્યું, આટલું જ્ઞાન મને મળ્યું અને આટલી મને કષાયની મંદતા રહે છે, જ્ઞાનનું ફળ પણ મને મળ્યું. પહેલા કષાયની તીવ્રતા થતી હતી, હવે તીવ્રતા એટલી થતી નથી, એટલું ફળ પણ મને મળ્યું. કહે છે કે એ બધી વાત છેતરામણી છે, એમાં ક્યાંય છેતરાવાજી હું અહીંથી વાત ઉપાડી છે કે પોતે આનંદ સ્વરૂપ છે, એમાંથી એનો આનંદ ન મળે અને બીજે ક્યાંય આનંદ મળ્યા સિવાય એને એમ લાગ્યું કે ના ઠીક કર્યું ને ઠીક થયું, ભૂલ્યો કે છે, એને આત્માનો આનંદ જોઈતો નથી. સીધી વાત એ છે કે એને આત્માનો આનંદ જોતો નથી. આમ છે, પણ ચોખ્ખું એને એ ન સમજાય એટલે એને એમ થાય કે ના ના આ જોઈએ છીએ ને આ જોઈએ છીએ. આત્માનો આનંદ તો જોઈએ છીએ પણ એ પહેલા આત્માના વિચારમાં શાંતિ તો લાગે છે, એ શાંતિ પણ જરૂરી તો છે, પહેલા એવી શાંતિ પણ આવવી તો જોઈએ, એની આપણને આવી રહી છે. સંતોષાઈ જાય છે, એની ગણતરી થાય છે, એટલું કર્યું ને એમ કરું છું, એ જે ગણતરીનો વિષય છે એના સંતોષને જ પ્રસિદ્ધ કરે છે. અને એવું અન્ય ભાવમાં સંતુષ્ટ પણ એ જ મિથ્યાત્વનો રસ છે, એ મિથ્યાત્વનો રસ છે.
બરોબર,
આમ છે. નહીં તો દ્રવ્યલિંગી અંગ પૂર્વ ભણે અને પંચમહાવ્રતને 28 મૂળ ગુણ ચોખ્ખા પાડે, એને બીજું શું દૂષણ થાય કે એને સંતોષ આવે છે, એનું દૂષણ છે. આમ કરું છું, આટલું કરું છું, અન્ય ભાવમાં પોતાનું કર્તૃત્વને દ્રઢ કરે છે, જે આત્માના આનંદના પરિણામ છે એ તો નથી પણ અન્ય ભાવમાં એ કર્તૃત્વને દ્રઢ કરે છે. અને સાતાની શાંતિ, કષાયની મંદતાની શાંતિ ઘણી છે ત્યાં, એકદમ કસાય મંદ થાય, ઘણો જ મંદ થાય ત્યારે એની સાતાની શાંતિ આવ્યા વિના, સાતા પ્રકૃતિની એ શાંતિ છે, ઉદગળની એની શાંતિ એને વિદાય છે ને એમાં એ ભૂલ ખાઈ જાય. એ આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતામાં રોકનારું પ્રબળ સાધન છે, પ્રબળ કારણ છે. આવી બધી માર્ગદર્શનનો વિષય સત્પુરુષો સ્થાપતા ગયા છે. 254 પત્રાંકમાં શ્રીમદજી આ વિષય ઉપાડ્યો છે કે મુમુક્ષુ જીવને યોગ્યતામાં રોકનારા ત્રણ કારણો મુખ્યપણે અમે જોઈએ છીએ. એ ત્રણ કારણમાં પદાર્થનો અનિર્ણય છે, સત્પુરુષ પ્રત્યેના વિનયની ઓછાપણું છે, અલ્પતા છે, પરમ દૈન્યત્વની ઓછાઈ, એમના શબ્દોમાં એ છે. પરમ દૈન્યત્વનો અર્થ પોતે કર્યો છે, પરમ વિનયનું ઓછાપણું છે. અને ત્રીજું, એને ચાલતા પરિણમનમાં સંતોષ આવે છે, એટલે કે જે એને મુમુક્ષુને સામાન્ય રીતે કષાય મંદ રહે છે એમાં એને સાતા રહે છે, એમાં એ સાતામાં એને મીઠાશ લાગે છે. શ્રીમદજીએ એને એમ કહ્યું છે કે લૌકિક સુખની એને અલ્પ પણ સુખેચ્છા રહી છે, લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા, એટલે કે ભૌતિક સુખમાં સુખનો જ થોડો પણ અભિપ્રાય રહેવો એ એની યોગ્યતાને રોકનારું કારણ છે, એને સાતામાં રોકાઈ જશે, અનુકૂળતામાં એ રોકાઈ જશે, કષાયની મંદતાની સાતામાં એ રોકાઈ જશે, એની યોગ્યતાને રોકનારું કારણ છે, એથી એની યોગ્યતા રોકાઈ જાય છે. એમાં અતિન્દ્રિય આનંદ ની તાલાવેલી ન રહી એમ કે છે. એ તાલાવેલી છે, વિરુદ્ધ ભાવ થઈ ગયો. ક્યાં આનંદ ની તાલાવેલી ને ક્યાં એને આ ઠીક છે એમ લાગવું, બે વાતને પરસ્પર વિરુદ્ધતા છે એમ કે છે. એ તો નીચે ઉતર્યો, ખલાસ, પગથિયું ચૂક્યો, એ પાછો જ પડવાનો છે. એના પરિણામ નીચે ગયા વિના રહે. બીજે ક્યાંય રસ પડે નહીં, મીઠાશ લાગે નહીં, અને એને રસ આવે નહીં, એની મહત્તા આવે નહીં, ગણતરી આવે નહીં. જગતના પદાર્થોનો રસ ફિક્કો લાગે, સંસારના રાગનો રસ ઉડી જાય. જે કાંઈ સંગ પ્રસંગો ઉદયમાન છે એમાં એને ક્યાંય રસ ના આવે, પણ નિરસતા થઈ જાય. પોતાનું પ્રયોજન એને ક્યાંય ભાસતો નથી, પોતાનું પ્રયોજન નથી ભાસતું. પ્રયોજન તો મોક્ષ છે એનું, આયા ક્યાંય એને પ્રયોજન લાગતું નથી. જીવનો એવો સ્વભાવ છે કે એને પ્રયોજન હોય ત્યાં જ એને રસ આવે, વગર પ્રયોજનમાં એને રસ આવે. રસ્તામાં જાય ને કઈ કુતૂહલ થાય તો પણ એને ખબર પડે કે આમાં કઈ આપણા પ્રયોજન ની વાત છે નહીં. ચાલો આગળ. રસ્તામાં ચાલતા ચાલતા ગુરુ ટોળું જોવે, શું છે ભાઈ આટલા બધા માણસ કેમ ભેગા થયા, તો કે એક માણસ લાકડીઓ વેચે છે, જુદી જુદી જાતની લાઈવ છે. એમાં આપણે ક્યાં લાકડીની જરૂર છે, માંડે હાલવા કે ઉભરીએ
પડે.
નકામી ચીજ નો ખ્યાલ આવે એટલે એને રસ આવે એમ. એને જયારે મોક્ષ નું નિદાન છે, મોક્ષ નું પ્રયોજન છે, ત્યારે એને સંસારનું પ્રયોજન નથી. સીધી વાત છે. બોલ ચાલે એવું નથી આમાં. જે સંસારિક પ્રસંગમાં ઉભો છે ત્યાં એને રસ આવે છે કે નથી આવતો, આ સીધી વાત છે. મેળવણી તો કરી શકે એમ છે કે નહીં, રસ આવે છે તો મોક્ષાર્થી નથી. સીધું લાગુ પડે એવી વાત છે, ગડબડ ચાલે એવું નથી. એમાં કઈ બીજા વધારે સારું ગણે એટલે અહીંયા એમ થઈ જાય છે એવું છે. બીજા માને કે ભાઈ બહુ બહુ આગળ વધ્યા છે, બહુ આગળ વધ્યા છે, પણ આમાં એ ચાલે એવું નથી. કેવળ જ્ઞાનમાં કોઈને શરમ પહોંચે એવું નથી. કેવળ જ્ઞાનમાં તો વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જણાશે, ડિગ્રી ટુ ડિગ્રી વાત છે. એમાં કોઈની સિફારસ કામ આવે એવું નથી. કે ઘણા વખત થી સોનગઢ જઈએ છીએ માટે કઈક તો અમારો માર્ગ વધારા મૂકો, એ વાત ચાલે એવું. આ તો આપણા ઉપર લેવા માટે સોનગઢ, આપણે આપણા ઉપર લેવું ને, બીજે જતા શું કરો વાત કરવી. ઓહો, જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતા અનંત ગુણોનો પુંજ પ્રભુ છે પણ, એમ એનું આશ્ચર્ય થાય, એને લગ્ની લાગે, એની ધૂન ચડે, એને આત્મા મળે જ, ન મળે એમ બને જ
નહીં.
ગેરંટીડ વાત છે. મળશે કે નહીં મળે, એના ભાગમાં હશે તો મળશે, નહીંતર નહીં મળે, ક્રમબદ્ધમાં હશે તો મળશે, નહીં મળે, કાળલબ્ધિ પાકી હશે તો મળશે ને નહીં મળે, કાંઈ વાત નથી. એની કાળલબ્ધિ પાકી છે ને એનો ક્રમે આવી ગયો છે ને એનું ભાગ, ખરેખર એનું ભાગ્ય જ ખુલ્યું છે એમ છે. કેમ કે એનો પુરુષાર્થ જાગ્રત. જેના આટલા આટલા વખાણ એટલે પ્રશંસા, ગુણ મહિમા, સર્વજ્ઞની વાણી કરે છે, જે પરમાત્મ તત્વની પ્રશંસા ગુણ પ્રશંસા સર્વજ્ઞની વાણી કરે છે, સંતોની વાણી કરે છે, મહાત્માઓની વાણી કરે છે, એવો આત્મા તે છે કોણ? એનું એને કુતૂહલ જાગવું જોઈએ. શું કહે છે? એ આત્મા અનંતા અનંત ગુણોનો કુંજ પ્રભુ છે કોણ? અનંત ગુણ, એ પણ અલૌકિક ગુણ. લૌકિક ગુણમાં લોકોને મહત્તા આવે છે, ક્રોધ કરે એની સામે ક્ષમાનો મંદ કષાયનો વિકલ્પ રાખે તો લોકોને એમ થાય, આ જુઓ તો ખરા, આટલો ક્રોધ કર્યો પણ જવાબ દીધો. એ તો હજી લૌકિક ગુણ છે, જેને પરમાર્થના પ્રકરણમાં દોષ ગણવામાં આવે છે એવો આ ગુણ છે. એવા લોકોત્તર અનંત ગુણોનો પુંજ છે, એને ઓળખવાની એને અનુભવ કરવાની લગ્ની લાગે, ધૂમ ચડે એમ, ધૂમ ચડે એમાં જોર લેવું છે. બીજો વિષય નહીં, આત્મ પ્રાપ્તિ સિવાય જેને બીજો વિષય નથી રહેતો પરિણામમાં, એક વાર તો એ પરિસ્થિતિ આવ્યા વિના કોઈને આત્મ પ્રાપ્તિ થાય છે એવું આ જગતમાં બધું નથી. આ એના પ્રોસેસના પરિણામ છે મેળવણી કરવા માટે. એની લગ્ની લાગે, એની ધૂન ચડે, એને આત્મા મળે જ મળે. હવે આ શુભ ભાવ છે કે શું છે? ધૂન ને લગ્ની એકલો શુભ ભાવ એમાં નથી, એમાં ધ્યેય જ્ઞાનનું લક્ષ્ય છે, એની ઉપર એ જ્ઞાનના પરિણામ છે. સન્મુખ થયેલું જ્ઞાન હોય તો એમાં જ્ઞાન એની સન્મુખ થયું છે એમાં લક્ષ્યના પરિણામ છે. એને શુભાશુભમાં ખતવાય નહીં. ચારિત્ર ગુણના પર્યાયને તમે શુભાશુભમાં ખતવી શકો, જ્ઞાનને શેમાં ખતવ શકો? એમાં એને શુભ ને શુભનો ભેદ પડતો નથી. જેમ શ્રદ્ધાનમાં પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ પડતો નથી, જ્ઞાનમાં જ પડે છે, એમ શુભાશુભનો ભેદ ચારિત્રના પરિણમનમાં પડે છે, જ્ઞાનના પરિણમનમાં નહીં, ઋષિના પરિણમનમાં નહીં, પુરુષાર્થના પરિણમનમાં નહીં. એ ધૂન ચડે છે એમાં એનો પુરુષાર્થ કામ કરે છે. પુરુષાર્થે કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે, પછી એ શુભાવનો પુરુષાર્થ નથી, પણ એ આત્મ પ્રાપ્તિના પુરુષાર્થમાં આત્મા પ્રાપ્ત થાય છે. શુભાવના પુરુષાર્થમાં શુભાવની પ્રાપ્તિ છે અને આત્મિક પુરુષાર્થમાં આત્માની પ્રાપ્તિ છે. જેને આત્મા પ્રાપ્ત થયો સમ્યક દર્શનમાં એને આત્મિક પુરુષાર્થ છે કે એને શુભાવનો પુરુષાર્થ છે?
આત્મિક પુરુષાર્થ.
એને આત્મિક પુરુષાર્થ છે.
જ્ઞાન
બળ વધે છે, જ્ઞાન બળ કહો કે જ્ઞાન સહિત નો પુરુષાર્થ કહો, બળ એટલે પુરુષાર્થ. જો ગેરંટીડ વાત ન મળે એમ બને જ નહીં, ત્રણ કાળમાં બને નહીં એમ કે છે. ભૂતકાળમાં અનંતા જીવોને આમ જ સફળતા મળી છે કે જેમાં એને નિષ્ફળતા મળી નથી, ભવિષ્યમાં અનંતાને આમ જ, અત્યારે પણ જેને કરવું હોય એને આમ જ છે. જો સિદ્ધાંત લે છે કે જેટલું કારણ આપે એટલું કાર્ય આવે, ગોળ નાખે એટલું ગળ્યું થાય. આ તો કહે છે કે અમે તો તત્વનો અભ્યાસ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ. તત્વજ્ઞાનનો અમે ઘણા વર્ષોથી અભ્યાસ કરીએ છીએ, ઘણા વખતથી અમે પુરુષાર્થ તો કરીએ છીએ, અમને કેમ અનુભવ થતો નથી? કહે છે તારો પુરુષાર્થ શુભનો છે કે આત્માનો છે? આટલી વાત છે. ગોળ નાખ્યો નથી ને તું એમ પૂછે છે કે કેમ ગળ્યું થયું? નહીં નહીં થાય, ગોળ નાખે ને ગળ્યું થયા વિના જેટલું કારણ આપે એટલું કાર્ય આવે, નિયમબદ્ધ વાત છે. કારણ આપ્યા વિના કાર્ય આવતું પરિપક્વ અવસ્થા છે, સમ્યક દર્શન છે, આત્માના અનુભવમાં અનુભવની પાકીને આવેલી અવસ્થા છે. અકાળે આવેલી નથી પણ સ્વકાળે પાકીને આવેલી અવસ્થા છે. એનું કારણ બરાબર ઉપસ્થિત થયું છે ને કાર્ય આવ્યું છે, અંદરમાં એનું કારણ બરાબર ઉપસ્થિત થયું છે અને એ કાર્યરૂપ આવ્યું છે. કોઈ એમને મધ્યથી આવ્યું નથી. અને જો કારણ કાર્ય આવતું નથી તો એ કારણની કચાશને લઈને જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી એ કારણમાં કાં તો કચાશ છે તો કાર્ય ઉત્પન્ન નથી. જો કચાશ રહે તો પણ કાર્ય ઉત્પન્ન થાય તો વિપર્યાસ રહે ને કાર્ય ઉત્પન્ન થાય, એ વાતને તો મેળ ખાતો કચાશ ને વિપર્યાસ નિકલ થાય. કચાશ શું છે ને વિપર્યાસ શું છે આ જરા વિચારવા.
જય હો કનક દિગંબર જયંધાર્મણો જય હો.